આજે આપણે એક એવી નવલકથાની વાત કરવાના છીએ જે અમેરિકાના મૂળ નિવાસી સમુદાયની વાર્તાને એકદમ નવા જ દૃષ્ટિકોણથી રજૂ કરે છે.
હા, આ પેલી જૂની ફિલ્મોમાં દેખાતી છબી નથી.
બિલકુલ નહીં. આ તો આધુનિક શહેરના ઘોંઘાટ વચ્ચે પોતાની ઓળખ શોધતા લોકોની વાત છે. આપણે ચર્ચા કરીશું ટોમી ઓરેન્જની 2018ની નવલકથા ધેર ધેર વિશે.
અને આ વાર્તા એટલા માટે પણ ખાસ છે કારણ કે લેખક ટોમી ઓરેન્જ પોતે શાયન અને અરાપાહો જનજાતિના છે.
ઓ, એટલે આ અંદરની વાત છે.
એકદમ. અને તેઓ ઓકલેન્ડ, કેલિફોર્નિયામાં જ મોટા થયા છે, એટલે આ કોઈ બહારનો દૃષ્ટિકોણ નથી પણ જીવાયેલો અનુભવ છે.
સામાન્ય રીતે તો મૂળ નિવાસીઓની વાર્તાઓ રિઝર્વેશન પર કેન્દ્રિત હોય છે, ખરું ને?
હા, મોટાભાગે. પણ ઓરેન્જ આપણને અર્બન ઇન્ડિયન એટલે કે શહેરી મૂળ નિવાસીની દુનિયામાં લઈ જાય છે.
આ શહેરી મૂળ નિવાસીનો વિચાર જ બહુ રસપ્રદ છે. આ વિસ્થાપન પાછળ કોઈ ઐતિહાસિક કારણ હશે?
હા, બિલકુલ. આ કોઈ સંયોગ નથી. 1950ના દાયકામાં અમેરિકન સરકારે ઇન્ડિયન રિલોકેશન એક્ટ જેવી નીતિઓ બનાવી હતી.
એનો હેતુ શું હતો?
હેતુ એ હતો કે મૂળ નિવાસીઓને તેમની જમીન પરથી હટાવીને શહેરોમાં વસાવવા, જેથી તેઓ મુખ્યધારામાં ભળી જાય.
પણ પરિણામ કંઈક જુદું જ આવ્યું.
હા, પરિણામ એ આવ્યું કે તેઓ ન ઘરના રહ્યા ન ઘાટના, પોતાની સંસ્કૃતિથી વિખૂટા પડી ગયા
અને શહેરોમાં પણ પારકા જ રહ્યા.
બસ, આ નવલકથા એ જ પીડામાંથી જન્મેલા પ્રશ્નોની શોધ છે.
તો ચાલો આપણે શીર્ષકથી જ શરૂઆત કરીએ. ધેર ધેર બહુ જ અસામાન્ય નામ છે.
હા, અને એની પાછળ એક રસપ્રદ સંદર્ભ છે. આ શીર્ષક પ્રખ્યાત લેખિકા ગર્ટ્રુડ સ્ટેઇનના એક વાક્ય પરથી આવ્યું છે.
ગર્ટ્રુડ સ્ટેઇન?
હા, તેમણે પોતાના બાળપણના શહેર ઓકલેન્ડ વિશે કહ્યું હતું, ધેર ઇઝ નો ધેર ધેર.
ધેર ઇઝ નો ધેર ધેર મતલબ?
એમનો કહેવાનો અર્થ એ હતો કે શહેર એટલું બદલાઈ ગયું છે કે હવે ત્યાં એવું કશું રહ્યું જ નથી જે તેમનું પોતાનું હતું.
ઓ, તો ઓળખ ગુમાવવાની વાત. અને ટોમી ઓરેન્જ આ જ વાક્યને
મૂળ નિવાસી સમુદાયના અનુભવ સાથે જોડી દે છે.
આ તો ખૂબ જ શક્તિશાળી વિચાર છે. જાણે એમ કહેવા માંગતા હોય કે અમારા માટે ત્યાં એટલે કે પૂર્વજોની ભૂમિ હવે નથી,
અને અહીં એટલે કે શહેરમાં અમારું કોઈ અસ્તિત્વ નથી.
વાહ,
એકદમ. આ એક વાક્યમાં આખી નવલકથાનો સાર આવી જાય છે. અને આ વાત કહેવા માટે લેખક કોઈ એક પાત્રનો સહારો નથી લેતા.
તો પછી
તેઓ 12 અલગ અલગ પાત્રોની જિંદગી આપણી સામે મૂકે છે, જેમની વાર્તાઓ શરૂઆતમાં અલગ લાગે પણ પછી ધીમે ધીમે એકબીજા સાથે ગૂંથાતી જાય છે.
અને એ બધા ક્યાંક ભેગા થાય છે.
હા, અંતે બિગ ઓકલેન્ડ પાઉબાઉ નામના એક ભવ્ય સાંસ્કૃતિક ઉત્સવમાં એ બધા એકબીજા સાથે ટકરાય છે.
12 પાત્રો, આટલા બધા પાત્રોને એક સાથે સાચવવા લેખક માટે મોટો પડકાર હશે. આટલી જટિલ દુનિયાને સમજવા આપણે ક્યાંથી શરૂ કરીએ?
આપણે તેમને 3 મુખ્ય જૂથોમાં જોઈ શકીએ. પહેલું જૂથ છે મૂળ પરિવાર.
ઓકે.
આમાં કેન્દ્રમાં છે ઓપલ, વિયોલા, વિક્ટોરિયા બેરશીલ્ડ, એક મજબૂત સ્ત્રી જેણે જીવનમાં ઘણું સહન કર્યું છે અને હવે તેના પૌત્રોની સંભાળ રાખે છે.
અને તેની એક બહેન પણ છે, જેકી.
હા, જીકી રેડફીધર, તેની સાવકી બહેન, જે દારૂની લત સાથે સંઘર્ષ કરી રહી છે અને વર્ષો પછી પરિવાર સાથે ફરી જોડાવા માંગે છે.
અને આ પરિવારમાં મને ઓરવેલ રેડફેધરનું પાત્ર સૌથી વધુ સ્પર્શી ગયું.
ઓરવેલ? હા.
એક કિશોર જે યુટ્યુબ વિડીયો જોઈને ગુપ્ત રીતે પોતાના સમુદાયનું પરંપરાગત નૃત્ય શીખે છે. આ વાતમાં એક આશા પણ છે અને થોડું દુઃખ પણ.
તમે બરાબર પકડ્યું. ઓરવિલનું પાત્ર આજના શહેરી મૂળ નિવાસી યુવાનોનું મતલબ કે ઉત્તમ પ્રતીક છે.
કેવી રીતે?
જો, વડીલો પાસેથી સીધું જ જ્ઞાન મેળવવાની પરંપરા તૂટી ગઈ છે, એટલે હવે એને પોતાની સંસ્કૃતિના ટુકડા ઇન્ટરનેટ પરથી ભેગા કરવા પડે છે.
સાચી વાત છે. એ એક તરફ વારસાના નુકસાનની નિશાની છે,
તો બીજી તરફ ટકી રહેવાની અદમ્ય ઈચ્છાશક્તિનું પ્રમાણ પણ છે.
તો અમુક પાત્રો પરંપરા સાથે ફરી જોડાવાનો પ્રયાસ કરે છે, પણ એવા પાત્રોનું શું જેઓ પોતાની વાર્તા જ શોધી રહ્યા છે?
એ આપણને બીજા જૂથ તરફ લઈ જાય છે, જેમને હું વાર્તાકાર અને શોધકાર કહીશ.
વાર્તાકાર અને શોધકાર?
હા, આમાં છે ડેન ઓક્સેન્ડન, એક યુવાન ફિલ્મ નિર્માતા. તેને શહેરી મૂળ નિવાસીઓની વાર્તાઓ પર ડોક્યુમેન્ટરી બનાવવા માટે ગ્રાન્ટ મળી છે.
અને પોતાની ઓળખ સાથે પણ સંઘર્ષ કરે છે.
એકદમ. અને તેની સાથે છે એડવિન બ્લેક, જે ડિપ્રેશન અને ઇન્ટરનેટના વ્યસનથી પીડાય છે
અને પોતાના જૈવિક પિતાને શોધી રહ્યો છે. અને બ્લુ પણ છે, જેને દત્તક આપી દેવાઈ હતી.
હા, અને તે પોતાના મૂળની શોધમાં પાઉઆવ આવી છે.
એટલે આ બધા પાત્રો તેઓ વાર્તાકથનના મહત્વને ઉજાગર કરે છે.
બરાબર. અહીં વાર્તા કહેવી એ માત્ર ઓળખ બનાવવાનું સાધન નથી, પણ ઐતિહાસિક ઘાને રૂઝાવવાનો એક પ્રયાસ છે.
જ્યારે તમારો ઇતિહાસ કોઈ બીજાએ લખ્યો હોય
ત્યારે પોતાની વાર્તા પોતાના શબ્દોમાં કહેવી એ પ્રતિકારનું એક સ્વરૂપ બની જાય છે.
પણ નવલકથા આ વાસ્તવિકતાના અંધકારમય પાસાને પણ છુપાવતી નથી, ખરું ને?
બિલકુલ નહીં. અને એ આપણને ત્રીજા અને સૌથી કરોડજૂત તરફ દોરી જાય છે,
લૂંટનું કાવતરું ઘડનારું ટોળો.
હા, એમાં મુખ્ય છે ટોની લોનમેન. તે ફીટલ એલ્કોહોલ સિન્ડ્રોમથી પીડાય છે, જેના કારણે તે સમાજથી અલગતા અનુભવે છે.
અને તેની આ જ નબળાઈનો ફાયદો ઉઠાવવામાં આવે છે.
બરાબર. તેને પાઉવાઉમાં લૂંટ કરવા માટે ઉશ્કેરવામાં આવે છે.
અને આ લૂંટનો મુખ્ય સૂત્રધાર છે ઓક્ટેવિયો ગોમેઝ, જે ગુસ્સાથી ભરેલો છે. પણ મને જે વિગતે સૌથી વધુ ચોંકાવી દીધી તે છે 3D પ્રિન્ટરથી બનાવેલી બંદૂકોનો ઉપયોગ.
હા, આ બહુ જ મહત્વનો મુદ્દો છે.
આ કોઈ પરંપરાગત હથિયાર નથી. આની પાછળ લેખકનો શું હેતુ હોઈ શકે?
મને લાગે છે કે આ એકદમ સચોટ પ્રશ્ન છે. આ 3D પ્રિન્ટેડ બંદૂકો છે ને, એ આધુનિક નૈતિકતા વિહીન હિંસાનું પ્રતીક છે.
મતલબ
કે આ હિંસા પરંપરામાંથી નથી આવતી, એ આધુનિક યુગની નિરાશા અને ગરીબીમાંથી જન્મે છે. તે સસ્તી છે, સહેલાઈથી મળે છે અને
આત્માવિહીન છે.
ઓહ, તો આમ આપણી પાસે આ 12 અલગ અલગ જિંદગીઓ છે,
કોઈ આશા સાથે, કોઈ શોધમાં,
તો કોઈ બદલાની ભાવના સાથે, અને તે બધા એક જ જગ્યાએ એક જ સમયે ભેગા થવાના છે.
જાણે કોઈ વાવાઝોડું ઘેરાઈ રહ્યું હોય એવું લાગે છે. ઇન્ટરલ્યુડ.
હા, અને તે એક ગોળીના પરિપ્રેક્ષ્યમાં લખાયેલું છે.
શું? એક ગોળીના દૃષ્ટિકોણથી લખાયેલું પ્રકરણ? આ તો ખૂબ જ અજીબ અને કંપારી છોડાવી દે તેવો વિચાર છે.
છે ને, પણ એ એક ખૂબ જ શક્તિશાળી સાહિત્યિક પ્રયુક્તિ છે. ગોળીને અવાજ અને ઇતિહાસ આપીને લેખક તેને માત્ર એક વસ્તુ તરીકે નહીં,
પણ ખુદ હિંસાના જીવંત સ્વરૂપ તરીકે રજૂ કરે છે.
બરાબર. તે આપણને યાદ અપાવે છે કે હિંસા કોઈ અમૂર્ત વિચાર નથી, તે પેઢીઓથી ચાલી આવે છે અને યોગ્ય સમયની રાહ જુએ છે.
અને એ સમય પાવાઉમાં આવે છે.
બરાબર. શરૂઆતમાં પાવાઉનું વાતાવરણ આનંદ અને ઉલ્લાસથી ભરેલું છે. રંગબેરંગી પોશાકો, ઢોલનો અવાજ
અને લોકોના મિલનનો ઉત્સાહ,
એ સમુદાય અને જોડાણની ઉજવણી છે.
અને એ જ માહોલમાં ઓરવેલ પહેલીવાર જાહેરમાં નૃત્ય કરે છે.
એક ક્ષણ કેટલી સુંદર હશે! યુટ્યુબ પરથી શીખેલું નૃત્ય કરતા કરતા તે પોતાના પૂર્વજો સાથે એક ઊંડું જોડાણ અનુભવે છે. પણ એ ખુશી લાંબો સમય ટકતી નથી.
ના,
લૂંટની યોજના નિષ્ફળ જાય છે અને અચાનક ગોળીબાર શરૂ થાય છે.
એટલે ઉજવણીનો માહોલ
ભય, અરાજકતા અને ચીસોમાં ફેરવાઈ જાય છે. લેખક અહીં કથાને એક પાત્રથી બીજા પાત્ર પર વીજળીની ઝડપે લઈ જાય છે,
જેથી આપણને એ અંધાધૂંધીનો સીધો અનુભવ થાય.
એકદમ. એક ક્ષણ માટે જે સ્થળ જોડાણ અને ઉપચારનું કેન્દ્ર હતું, તે બીજી જ ક્ષણે વિખેરાટ અને આઘાતનું સ્થળ બની જાય છે.
આ અંત ખૂબ જ હચમચાવી નાખે એવો છે. ઓરવિલને ગોળી વાગે છે. ટોની લોનમેન, જે આખી જિંદગી તિરસ્કૃત રહ્યો,
તે કોઈને બચાવતા મૃત્યુ પામે છે.
આટલી બધી આશા જગાવ્યા પછી આટલો નિરાશાજનક અંત શા માટે? લેખક આટલા ક્રૂર અંત દ્વારા શું કહેવા માગે છે?
મને લાગે છે કે તેઓ એક ખૂબ કડવી પણ સત્ય હકીકત રજૂ કરી રહ્યા છે. તેઓ કહે છે કે સાંસ્કૃતિક ઉજવણીના સ્થળો પણ ઐતિહાસિક હિંસાના વારસાથી સુરક્ષિત નથી.
પાવાઓ એ ઉપચાર માટેનું એક સ્થાન છે, પણ તે કોઈ જાદુઈ કવચ નથી.
બરાબર. બહારની દુનિયાની સમસ્યાઓ, ગરીબી, ગુસ્સો, હથિયારો તેમાં ઘૂસી શકે છે અને તેને નષ્ટ કરી શકે છે.
ભૂતકાળ ક્યારે સંપૂર્ણપણે ભૂસાતો નથી.
ના, તે વર્તમાનની સૌથી પવિત્ર ક્ષણોમાં પણ પાછો આવી શકે છે.
તો અંતે આ નવલકથા આપણને એક ઊંડા વિચાર સાથે છોડી જાય છે. પાત્રો જે રીતે ટકી રહે છે તે જોઈને પ્રશંસા થાય છે, પણ તેમના નુકસાન માટે અત્યંત દુઃખ પણ થાય છે.
હા, અને આ જ તેની સુંદરતા અને શક્તિ છે. નવલકથામાં એક જગ્યાએ ઓપલની માં તેને કરોડિયાના જાળાની વાર્તા કહે છે. આખી નવલકથા એ કરોડિયાના જાળા જેવી જ છે.
કેવી રીતે?
બધા પાત્રો અદૃશ્ય દોરાથી એકબીજા સાથે જોડાયેલા છે, તેમના ઇતિહાસથી, તેમના વારસાથી,
અને અંતે તેમની સહિયારી દુર્ઘટનાથી.
એકદમ.
તો આ વાર્તા આપણને શું શીખવે છે? શા માટે તે આજે પણ આટલી પ્રાસંગિક છે?
તે આપણને એ શીખવે છે કે ઓળખ કોઈ સ્થિર વસ્તુ નથી, એ એક સતત ચાલતી યાત્રા છે.
અને એ યાત્રામાં સમુદાય અને વાર્તાકથન એ સૌથી મોટો સહારો છે,
ભલે ગમે તેટલા નાજુક કેમ ન હોય.
અને આ કૃતિ ભારપૂર્વક જણાવે છે કે મૂળ નિવાસી ઓળખ એ મ્યુઝિયમમાં સાચવી રાખવા જેવી કોઈ ભૂતકાળની વસ્તુ નથી.
ના, બિલકુલ નહીં.
અમેરિકાનું એક જીવંત, ધબકતો અને સંઘર્ષ કરતો આવશ્યક ભાગ છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.